એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની આપણી જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક ખૂબ જ આમ કહીએ તો પ્રભાવશાળી પુસ્તક પર વાત કરવાના છીએ, બેસિલ ડેવિડસનનું ધી આફ્રિકન જીનિયસ. આ પુસ્તક છે ને એ આપણને પૂર્વ વસાહતી આફ્રિકાના ઇતિહાસ, એમના સમાજ, એમની વિચારધારાને એક સાવ નવી જ નજરે જોવાની તક આપે છે.
ચોક્કસ. અને આ પુસ્તકની વાત આજે કરવી એટલે પણ જરૂરી છે કારણ કે તે આપણી જે પેલી સ્થાપિત માન્યતાઓ છે ને એને ખરેખર પડકારે છે. ખાસ કરીને પેલું યુરોપિયન વસાહતવાદે જે આફ્રિકાનું ચિત્ર ઊભું કર્યું હતું કે ભાઈ આ તો એક પછાત ખંડ છે, એમનો કોઈ ઇતિહાસ જ નથી,
હા અંધકારમય ખંડ તરીકે,
બરાબર, એ વાતને આ પુસ્તક મૂળમાંથી હચમચાવી નાખે છે. એટલે એ સમજવું બહુ અગત્યનું છે કે બહારની દખલગીરી થઈ એ પહેલાં આફ્રિકામાં કેવા જીવંત અને આમ તો જટિલ સમાજો ધબકતા હતા.
તો વાતની શરૂઆત આપણે લેખકથી જ કરીએ. બેસિલ ડેવિડસન 1914 થી 2010 સુધી એ બ્રિટિશ પત્રકાર હતા, ઇતિહાસકાર પણ અને કાર્યકર પણ. પણ એમની ઇતિહાસ લખવાની રીત કંઈક અલગ હતી, ખરું ને?
હા, એ જ એમની ખાસિયત ગણાય. મતલબ કે એ કોઈ પરંપરાગત યુનિવર્સિટીના પ્રોફેસર કે ઇતિહાસકાર નહોતા, પત્રકારત્વનો એમનો જે અનુભવ હતો અને બીજું વિશ્વયુદ્ધમાં એ ગુપ્તચર વિભાગમાં હતા.
અચ્છા.
હા, એનાથી એમને જમીની હકીકતોને સમજવાની અને એનું વિશ્લેષણ કરવાની એક અનોખી દ્રષ્ટિ મળી. પછી યુદ્ધ પછીના સમયમાં જ્યારે આફ્રિકામાં પેલી આઝાદીની લડતો ચાલતી હતી ને, ત્યારે એમણે ત્યાં ઘણો પ્રવાસ કર્યો, લોકો સાથે રહ્યા, ત્યાંના નેતાઓ સાથે સીધો સંપર્ક કર્યો, એમની સાથે વાતચીત કરી.
એટલે એમનું લખાણ ખાલી લાઇબ્રેરીમાં બેસીને કરેલા અભ્યાસ પર આધારિત નહોતું, પણ જીવંત અનુભવ હતો એમાં. આનાથી એમના લખાણમાં શું ફરક પડ્યો?
ઓહ, ઘણો ફરક પડ્યો. એ માત્ર બહારથી જોનારા નહોતા, સમજો ને, પણ આફ્રિકાના જે સંઘર્ષો હતા, એમની જે આકાંક્ષાઓ હતી, એની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હતા. એમનો વસાહતવાદ વિરોધી જે દ્રષ્ટિકોણ છે અને આફ્રિકી સંસ્કૃતિઓ માટે જે ઊંડો આદર છે, એમના લખાણમાં સ્પષ્ટ દેખાય છે. અને એટલે જ મને લાગે છે કે તેઓ પશ્ચિમી પૂર્વગ્રહો અને પેલી યુરો કેન્દ્રીય વિચારસરણીને આટલી સફળતાપૂર્વક પડકારી શક્યા અને આફ્રિકી સમાજોની જે આંતરિક ગતિશીલતા હતી એને સમજી શક્યા.
તો હવે સીધા પુસ્તક પર આવીએ, ધી આફ્રિકન જીનિયસ. આ શીર્ષક જ કેટલું બધું કહી જાય છે. પુસ્તકનો મુખ્ય હેતુ શું છે?
મૂળ હેતુ તો એ જ છે, એ દલીલ કરવાનો કે જેને પશ્ચિમી દુનિયાએ અંધકારમય ખંડ કહી દીધો, એ હકીકતમાં તો સદીઓથી પોતાની આગવી પ્રતિભા ધરાવતો હતો. એમની પોતાની જટિલ સામાજિક રચનાઓ હતી, શાસન કરવાની વ્યવસ્થાઓ હતી, કાયદા હતા, તત્વજ્ઞાન હતું. ડેવિડસન પેલી માન્યતાને તોડી પાડે છે કે ઇતિહાસ તો ખાલી યુરોપમાં જ બને છે.
બરાબર.
એ કહે છે કે આફ્રિકી સમાજો પાસે પણ પોતાની સમસ્યાઓ ઉકેલવાના, પોતાના સમુદાયોને સંગઠિત કરવાના અને જીવનને અર્થ આપવાના પોતાના મૌલિક અને સફળ રસ્તા હતા.
એટલે પુસ્તક આફ્રિકાને બહારની નજરથી જુએ એના બદલે જાણે અંદરથી સમજવાનો પ્રયાસ કરે છે, જાણે આપણે પોતે એ સમાજના સભ્યો હોઈએ એમ.
બરાબર. એ જ પુસ્તક એ શોધ કરે છે કે ભાઈ આ સમાજો ક્યાં વિચારો પર ચાલતા હતા, કઈ માન્યતાઓ હતી, કઈ સંસ્થાઓ હતી જેના આધારે એમનું ગાડું ચાલતું હતું, એમનો પોતાનો આંતરિક તર્ક શું હતો. ખાસ કરીને પેલો ગુલામ વેપાર અને વસાહતવાદનો જે ભયંકર પ્રભાવ પડ્યો, એ પહેલા આ સમાજો કેવી રીતે કામ કરતા હતા, એમની શક્તિઓ શું હતી. આ પુસ્તક છે ને એ પશ્ચિમી વાચકોને એમના પૂર્વગ્રહો વિશે વિચારવા મજબૂર કરે છે અને જે આફ્રિકી મૂળના લોકો છે એમને પોતાના ગૌરવશાળી વારસા સાથે જોડવાનું કામ કરે છે.
પુસ્તકની આખી સફર પણ બહુ રસપ્રદ ગોઠવી છે. પહેલા લોકોની માન્યતાઓ અને આંતરિક જગત વિશે વાત કરે, પછી એમની રાજકીય અને સામાજિક રચનાઓ પર આવે અને છેલ્લે બહારના જગત સાથેના સંઘર્ષની વાત. તો ચાલો આ સફર પર નીકળીએ, શરૂઆત કરીએ માન્યતાની રચનાઓથી.
હા, અને અહીં ડેવિડસન એકદમ પાયાની વાત કરે છે જે આપણી પશ્ચિમી સમજથી ઘણી અલગ છે. જો આપણે ત્યાં કેવું છે કે ધર્મ અને રોજિંદા જીવન એટલે કે રાજકારણ, સમાજ, એને આપણે અલગ કરીને જોઈએ છીએ.
હા, બે અલગ ખાના જેવું.
બરાબર. પણ પરંપરાગત આફ્રિકી વિચારધારામાં આવો કોઈ ભેદ હતો જ નહીં. એમના માટે તો આખું બ્રહ્માંડ એક જીવંત શક્તિથી જોડાયેલું છે. ધર્મ કોઈ અલગ પ્રવૃત્તિ નથી, પણ જીવન જીવવાની અને દુનિયાને સમજવાની રીત છે. અને સમાજનો મુખ્ય ધ્યેય શું? તો કે આ વૈશ્વિક સંતુલન જાળવી રાખવો. ડેવિડસને કહ્યું છે ને, એમનું પેલું વાક્ય છે કે પરંપરાગત આફ્રિકાના રાજકારણને સમજવા માટે પહેલાં તેના ધર્મને સમજવો પડે, કારણ કે બંને ક્યારે અલગ નહોતા.
આ ખરેખર બહુ મહત્વની વાત છે, આ સાકલ્યવાદી દૃષ્ટિ. અને આમાં પૂર્વજોનું સ્થાન પણ કંઈક અનોખું છે નહીં? એમની ભૂમિકા શું હતી?
અત્યંત મહત્વની. પૂર્વજો એટલે ખાલી યાદ કરવા માટેના ફોટા નહીં, એમને સમુદાયના જીવંત, સક્રિય અને શક્તિશાળી સભ્યો ગણવામાં આવતા.
અચ્છા,
જીવંત?
હા,
એ લોકો જીવિતો અને પેલી દૈવી શક્તિઓ વચ્ચે કડીરૂપ હતા. પરંપરાના રક્ષક હતા, નૈતિકતાના સ્ત્રોત હતા. આ માન્યતા આખા સમુદાયને એક તાતણે બાંધતી હતી, ઇતિહાસ સાથે જોડતી હતી અને એક રીતે સામાજિક નિયંત્રણનું કામ પણ કરતી હતી. એટલે જ એમ કહી શકાય કે સગપણના સંબંધો ખાલી લોહીના નહોતા, પણ પવિત્ર અને ઐતિહાસિક બંધનો હતા.
આ જ સંદર્ભમાં પુસ્તકમાં જાદુ ટોણા, વિચક્રાફ્ટની પણ ચર્ચા છે. હવે આ વિષય થોડો સંવેદનશીલ પણ છે અને આપણા માટે સમજવો અઘરો પણ પડે. ડેવિડસન એને ખાલી અંધશ્રદ્ધા કહીને કાઢી નથી નાખતા.
સાચી વાત છે. અને ડેવિડસનનો મુદ્દો એ નથી કે જાદુ ટોણું સારું હતું, પણ એ સમજાવવાનો પ્રયાસ છે કે આ માન્યતા પાછળ પણ એક સામાજિક તર્ક અને કાર્ય છુપાયેલું હતું. જુઓ, પહેલું તો એ કોઈ દુર્ભાગ્ય કે બીમારી જેવી ઘટના બને તો એ શા માટે બની એનું કારણ પૂરું પાડતું, એક પ્રકારની કારણ કાર્યની સમજ આપતું.
સમજાયું.
અને બીજું જે વધુ જટિલ છે તે એ કે સામાજિક તાણ અને સંઘર્ષને વ્યક્ત કરવાનું અને કદાચ એનું નિરાકરણ લાવવાનું પણ એક માધ્યમ હતું. ઘણીવાર કેવું થતું કે સમુદાયમાં અંદરખાને ઈર્ષા હોય, દુશ્મનાવટ હોય, કોઈ છૂપો સંઘર્ષ ચાલતો હોય ત્યારે આવા જાદુટોણાના આરોપો બહાર આવતા. અને પછી પેલી જાદુગરને શોધી કાઢવાની જે પ્રક્રિયા હતી ભલે ક્રૂર હોય, પણ સમુદાય માટે પોતાના અંદરના જે સામાજિક રોગો હતા એને ઓળખવાનો અને એનો સામનો કરવાનો એક રસ્તો હતો. આ આપણને શીખવે છે કે જે પ્રથાઓ આપણને અતાર્કિક લાગે એને પણ એના પોતાના સાંસ્કૃતિક સંદર્ભમાં જોવાનો પ્રયાસ કરવો જોઈએ.
હા, આ ખરેખર ખૂબ જ રસપ્રદ વિશ્લેષણ છે. જે દેખાય છે એના કરતાં ઘણું ઊંડું છે. હવે વાત કરીએ શક્તિની રચનાઓની, એટલે કે રાજકીય અને સામાજિક સંગઠનની. અહીં પણ ડેવિડસન પેલી યુરોપિયન મોડેલને જ સર્વશ્રેષ્ઠ ગણવાની વૃત્તિને પડકારે છે ને?
બરાબર. એ સ્પષ્ટ કરે છે કે શાસનનું કોઈ એક જ સાચું સ્વરૂપ નથી હોતું. મેં ઘણા આફ્રિકી સમાજોનો ધ્યેય સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો નહોતો, પણ શું હતું? તો કે સમુદાયમાં સંવાદિતા જાળવવી, વિવાદોનો ઉકેલ લાવવો અને બને ત્યાં સુધી સહમતિ સાધવી. એટલે સત્તા ઘણીવાર વહેંચાયેલી રહેતી, જેમ કે વડીલોની સભાઓ હોય, વય જૂથ પ્રમાણેના સંગઠનો હોય, ધાર્મિક નેતાઓ હોય, આ બધા વચ્ચે સત્તા વહેંચાયેલી રહેતી.
જો કે એનો અર્થ એ નથી કે મોટા રાજ્યો નહોતા. કેન્દ્રીય રાજ્યો અને સામ્રાજ્યો પણ હતા જ ને, જેમ કે પશ્ચિમ આફ્રિકામાં અસાન્તે કે યોરુબા, અથવા મધ્ય આફ્રિકામાં કોંગો રાજ્ય. ત્યાં તો દૈવી રાજાશાહી જેવી વ્યવસ્થા હતી.
હા, હતી. એવા રાજ્યોમાં રાજાને પ્રજા અને દેવતાઓ વચ્ચેની કડી અને રાષ્ટ્રના સ્વાસ્થ્યનું પ્રતીક માનવામાં આવતો. પણ ડેવિડસન ભારપૂર્વક કહે છે કે આ રાજા ભાગ્યે જ નિરંકુશ સત્તા ભોગવતો હતો.
અચ્છા.
હા, એ પરંપરાઓથી બંધાયેલો હતો. એની સલાહકાર સમિતિઓ હતી, પ્રજાનો અભિપ્રાય પણ ગણાતો. અને જો રાજા અત્યાચારી બને અથવા રાજ્ય પર કોઈ આફત આવે ને તો એને પદભ્રષ્ટ કરવાની પણ વ્યવસ્થાઓ હતી.
એટલે રાજા પ્રજાનો રખેવાળ હતો, માલિક નહીં.
સત્તાની સાથે જવાબદારી જોડાયેલી હતી.
અને પછી આવે છે એ વિચાર જેણે ખરેખર પશ્ચિમી ઇતિહાસકારોને પણ ચોંકાવી દીધા. રાજ્યો વિનાની પ્રણાલીઓ, જેને અંગ્રેજીમાં સ્ટેટલેસ સોસાયટીઝ કહે છે. ડેવિડસન કહે છે કે મોટા, સમૃદ્ધ અને સુવ્યવસ્થિત સમાજો રાજા કે કેન્દ્ર સરકાર વગર પણ ચાલતા હતા. આ કેવી રીતે શક્ય બને?
આ ડેવિડસનની સૌથી મહત્વની દલીલોમાંની એક ગણાય. એ દક્ષિણ પૂર્વ નાઇજીરિયાના ઇગ્બો લોકો કે પછી ઉત્તરી ઘાનાના તાલેન્સી જેવા સમાજોના ઉદાહરણ આપે છે. અહીં કોઈ એક શાસક નહોતો.
તો પછી વ્યવસ્થા કેવી રીતે ચાલતી?
વ્યવસ્થા ચાલતી કુળ અને વંશના જે સંબંધો હોય એના આધારે. પછી વય જૂથ પ્રણાલી હતી, એટલે કે જુદી જુદી ઉંમરના લોકોના સમૂહો હોય અને એમના ભાગે ચોક્કસ સામાજિક કે રાજકીય જવાબદારીઓ આવતી હોય. અને બજારો. બજારો ખાલી ખરીદ વેચાણના સ્થળ નહોતા, પણ સામાજિક અને રાજકીય મેળાવણાના કેન્દ્રો પણ હતા. નિર્ણય લેવાની પ્રક્રિયામાં પણ વ્યાપક ભાગીદારી રહેતી. ડેવિડસનનું પેલું વાક્ય યાદ છે? ઘણા આફ્રિકી લોકોએ સાબિત કર્યું કે રાજ્ય વિના પણ શાસન શક્ય છે. વિકેન્દ્રિત સત્તાનું સ્વરૂપ જે ઘણા અંશે ઊંડાણપૂર્વક લોકશાહી હતું. આ ખરેખર રાજકીય પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ છે કે ભાઈ, કેન્દ્રીકરણ વગર પણ વ્યવસ્થા અને સમૃદ્ધિ શક્ય છે.
ખરેખર આ તો જીનિયસની જ વાત થઈ, સામાજિક સંગઠનની પ્રતિભા. પણ પછી આ બધી વ્યવસ્થાઓ પર બહારથી એક મોટો આઘાત આવ્યો. પુસ્તકનો જે ત્રીજો ભાગ છે, પરિવર્તનનો પડકાર, એ આની જ વાત કરે છે, ખાસ કરીને એટલાન્ટિક ગુલામ વ્યાપારની.
હા, અને ડેવિડસન ગુલામ વેપારને ખાલી એક માનવીય કરુણાંતિકા તરીકે નથી જોતા, એનાથી આગળ જાય છે. એ કહે છે, એમના શબ્દોમાં કહીએ તો, એટલાન્ટિક ગુલામ વેપાર માનવીય દુર્ઘટના કરતા વધુ હતો. તે રાજકીય કેન્સર હતો. તેણે આફ્રિકી સંસ્થાઓને અંદરથી ખતમ કરી દીધી.
રાજકીય કેન્સર, આ બહુ ગંભીર શબ્દ છે.
હા, કારણ કે યુરોપિયનોની જે ગુલામોની માંગ હતી, એણે હિંસાનું એક એવું દુષ્ચક્ર સર્જ્યું કે આફ્રિકી સમાજો એકબીજા સામે લડવા માંડ્યા. શસ્ત્રો મેળવવા માટે માણસોનો વેપાર થવા લાગ્યો. પરંપરાગત જે સંબંધો હતા, જે જોડાણો હતા, એ તૂટી ગયા. નૈતિકતાનું ધોવાણ થયું અને જે ઉત્પાદક અર્થતંત્રો હતા એ બરબાદ થઈ ગયા. એટલે આ કોઈ બહારનો હુમલો નહોતો એટલો, પણ એક એવું ઝેર હતું જેણે સમાજને અંદરથી કોરી ખાતો.
અને આ ગુલામ વેપારના આઘાતમાંથી સમાજ માંડ બહાર આવે ત્યાં તો વસાહતી શાસન આવ્યું. એની શું અસર થઈ?
વસાહતવાદે તો આફ્રિકી સમાજોના મૂળભૂત માળખા પર જ પ્રહાર કર્યો. યુરોપિયન સત્તાઓએ શું કર્યું તો કે મનસ્વી રીતે નકશા પર લીટીઓ દોરીને દેશો બનાવી દીધા. એનાથી સદીઓ જૂના જે સામાજિક અને રાજકીય સંબંધો હતા એ તૂટી ગયા. એમણે કાં તો સ્થાનિક શાસન વ્યવસ્થાનો નાશ કરી દીધો, અથવા તો પરોક્ષ શાસન, ઇનડાયરેક્ટ રૂલ ના નામે સ્થાનિક નેતાઓને પોતાના એજન્ટ બનાવી દીધા.
ઓહ,
જેનાથી શું થયું કે એ નેતાઓની પોતાની પ્રજામાં જે વિશ્વસનીયતા હતી એ ઘટી ગઈ. પછી નવી કાયદાકીય પ્રણાલીઓ આવી, રોકડિયા પાકો પર આધારિત અર્થતંત્ર આવ્યું, યુરોપિયન શિક્ષણ આવ્યું. આ બધાએ મળીને પેલો જે આફ્રિકન જીનિયસ હતો એના પાયા ઝલાવી દીધા.
તો શું આ પુસ્તક એમ કહેવા માંગે છે કે આધુનિક આફ્રિકાની જે સમસ્યાઓ છે, જે પડકારો છે, એનું મૂળ ક્યાંક ને ક્યાંક આ ઇતિહાસમાં રહેલું છે?
હા, ડેવિડસન ચોક્કસપણે એ સૂચવે છે કે આજની જે રાજકીય અસ્થિરતા છે, કે વંશીય સંઘર્ષો છે, કે આર્થિક પડકારો છે, એને ગુલામ વેપાર અને વસાહતવાદના લાંબા ગાળાના પ્રભાવને સમજ્યા વગર પૂરેપૂરા સમજી શકાય નહીં. પણ પુસ્તક ખાલી નિરાશાવાદી નથી.
અચ્છા,
એ આશા પણ આપે છે. એ સૂચવે છે કે આફ્રિકાનો જે ભવિષ્યનો માર્ગ છે એ પોતાની ઐતિહાસિક પ્રતિભા, જેમ કે પેલી સહમતી સાધવાની ક્ષમતા, સામાજિક સંવાદિતા પરનો ભાર, જવાબદારીની ભાવના અને આધુનિક દુનિયાના જે પડકારો છે એ બંને વચ્ચે સમન્વય સાધવામાં રહેલો છે.
આ આખી ચર્ચા પરથી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ તો એ જ છે કે ઇતિહાસ ફક્ત પશ્ચિમમાં જ નથી બનતો. આ પુસ્તક આફ્રિકાની પોતાની સિદ્ધિઓ, એમની જટિલતા, એને ઉજાગર કરે છે.
સાચી વાત, એકદમ બરાબર. અને બીજો મહત્વનો મુદ્દો એ સાકલ્યવાદી દ્રષ્ટિકોણ છે કે જીવનના બધા પાસા, પછી એ ધર્મ હોય, રાજકારણ હોય, સમાજ હોય, કળા હોય, બધું એકબીજા સાથે જોડાયેલું છે. આ આપણને પણ વિચારવા પ્રેરે છે કે શું આપણે જીવનને બહુ બધા ખાનાઓમાં વેચી દીધું છે. ત્રીજું, પેલો સામુદાયિક સંવાદિતા પરનો ભાર. ઘણી પરંપરાગત વ્યવસ્થાઓનો અંતિમ ઉદ્દેશ્ય વ્યક્તિગત લાભ નહોતો, પણ સમુદાયનું કલ્યાણ અને સંતુલન જાળવવાનો હતો. આજની આપણી વ્યક્તિવાદી દુનિયામાં આ વિચાર કેટલો પ્રસ્તુત છે, નહીં?
બિલકુલ. અને મને પેલી રાજ્યો વિનાની પ્રણાલીઓવાળી વાત ખૂબ જ સ્પર્શી ગઈ. એ શાસન અને લોકશાહી વિશેની આપણી જે ધારણાઓ છે ને, એને જ પડકારે છે. એ બતાવે છે કે નેતૃત્વ અને સંગઠનના કેટલા વૈવિધ્યપૂર્ણ સ્વરૂપો હોઈ શકે છે.
ચોક્કસ. અને છેલ્લે ડેવિડસન આપણને જે શીખવે છે તે પ્રતિભાની વ્યાખ્યા વિશે છે. એમનું પેલું વિધાન છે ને, આફ્રિકાની પ્રતિભા પથ્થરના મહાન સ્મારકો બનાવવામાં નહીં, પરંતુ સ્થિતિસ્થાપક અને માનવીય સમુદાયો બનાવવામાં હતી. તેની મહાન સિદ્ધિઓ સામાજિક અને રાજકીય હતી.
વાહ,
આ ખરેખર વિચારવા જેવું છે. શું સાચી પ્રગતિ ખાલી ભૌતિક બાંધકામોમાં જ છે, કે પછી એવા સમાજ બનાવવામાં છે જે ન્યાયી હોય, સહભાગી હોય અને લાંબો સમય ટકી શકે? આ એક રીતે સામાજિક ટેકનોલોજીનું મહત્ત્વ દર્શાવે છે.
આ બધા વિચારો આજે પણ કેટલા ઉપયોગી થઈ શકે છે, જેમ કે બીજી સંસ્કૃતિઓ પ્રત્યે વધુ આદર કેળવવામાં, વધુ સમજ કેળવવામાં, આપણી પોતાની પેલી પશ્ચિમી જ શ્રેષ્ઠ છે એવી માન્યતાઓ પર પ્રશ્ન ઉઠાવવામાં મદદ કરે.
બિલકુલ. અને જે લોકો સંઘર્ષ નિવારણના ક્ષેત્રમાં કામ કરે છે કે સમુદાય નિર્માણનું કામ કરે છે, એમના માટે પણ પેલી સહમતિ, મધ્યસ્થી અને સામાજિક સંવાદિતા પર ભાર મૂકતી પરંપરાગત પદ્ધતિઓમાંથી ઘણું શીખવા જેવું છે. વિકેન્દ્રિત શાસનના જે મોડેલો છે એ પણ આજે ફરી ચર્ચામાં આવી રહ્યા છે.
હા,
અને અલબત્ત જે આફ્રિકી મૂળના લોકો છે એમના માટે તો આ પુસ્તક પોતાના ગૌરવશાળી વારસાને ફરીથી મેળવવાનો અને પુનઃપ્રાપ્ત કરવાનો એક શક્તિશાળી સ્ત્રોત છે.
આ પુસ્તક વિશે વાત કર્યા પછી મારા માટે સૌથી મોટો બદલાવ એ આવ્યો કે પૂર્વ વસાહતી આફ્રિકા વિશેનો મારો જે દ્રષ્ટિકોણ હતો એ બદલાયો. એ ખાલી શોષણ અને દુર્ઘટનાનો ઇતિહાસ નથી, પણ પોતાની રીતે વિકસતા જીવંત અને ગતિશીલ સમાજોનો ઇતિહાસ પણ છે. આ પુસ્તક ખરેખર ઇતિહાસનો જે કેમેરો છે ને, એને આફ્રિકા સાથે શું થયું પરથી ફેરવીને આફ્રિકા શું કરી રહ્યું હતું એના પર ફોકસ કરે છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે આપણે સભ્યતા કે પ્રગતિને માપવાના આપણા જે માપદંડો છે એના પર ફરી વિચાર કરવાની જરૂર છે. શું મોટી ઇમારતો અને શક્તિશાળી શસ્ત્રો એ જ પ્રતિભા છે, કે પછી માણસોને સાથે લાવીને ન્યાયપૂર્ણ અને ટકાઉ સમુદાયો રચવાની જે ક્ષમતા છે એ સાચી પ્રતિભા છે? ડેવિડસન આપણને બીજી સંસ્કૃતિઓને એમની પોતાની શરતો પર એમના પોતાના તર્કના આધારે સમજવાનો આગ્રહ રાખે છે, અને મને લાગે છે કે એ જ આ પુસ્તકની સૌથી મોટી ભેટ છે. એ આપણી સમજણની ક્ષિતિજોને વિસ્તારે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.